ઠાકુરના મુખકમળના દર્શન કરાવતા કાગ ઋષિ ગરુડજીને કહે છે, ગરુડજી જુઓ દર્શન તો કરો, ભગવાનના ઠાકુરના નેત્ર કેટલા સુંદર છે, કહે છે નીલકંઠ, નીલા રંગના, ભૂરા રંગના, કમળ ખીલેલા ના હોય, નીલકંઠ લોચન ભવમોચન. અને એની દ્રષ્ટિ, એ નયનોમાંથી નીકળતી દ્રષ્ટિ ભવબંધન તોડાવી નાખે ઠાકોરની માત્ર કૃપા દ્રષ્ટિ. અને કૃપા દ્રષ્ટિનું આમ પડવું, એની સાથે જ ભવ ભવના બંધનો માંથી મુક્ત કરી દે એવી કૃપા દ્રષ્ટિ. અને ઠાકોરના ચરણ એવા સુંદર આમ નીલકંઠ, નીલ રંગના કમળ ખીલેલા ના હોય, કપાળ ની અંદર સુંદર શોભી રહ્યું છે બ્રાજત તિલક છે, અને તિલક પણ ગોરોચન જેમ ચંદન, એની અંદર કેસર અને ગોરોચન. એટલે બીજી એક એવી વસ્તુ આવે છે કે જે ગાયના શરીરમાંથી જ નીકળતી સુગંધિત વસ્તુ, જેમ અંબર છે એ જ પ્રકારનું આ એક સુગંધિત દ્રવ્ય છે, કે એને ગોરોચન કહે છે. આને છે તે પેલું અંબર કહે છે, આ ગોરોચન કહેવામાં આવે. એટલે એની અંદર જેમ કસ્તુરી હોય એ જે અંદર એની સુગંધી કંઈક જુદા જ પ્રકારની હોય, એમ અહીંયા ગોરોચનની પણ થી એ કરીને તિલક કરવામાં આવેલું, તિલક કરેલું છે. આંખ ઉપરના ભવાં કેટલા સુંદર છે, આપણે શણગારીએ છીએ ખૂબ એને હરખાં કરીને, પણ અહીંયા આગાડી તો કહે છે કે ખૂબ સુંદર છે. વિકટ ભ્રકુટી આમ ધનુષ આકારની, એટલે સુંદર એની એની સાથે સાથે સમશ્રવણ સુહાય. કાન બંને સરખા, તુલસીદાસજીની દ્રષ્ટિ બહુ સૂક્ષ્મ છે. જોજો તમારા કાન પોતાના આયના સામે ઉભા રહીને, બે કાન એક સરખા નથી, કંઈક ને કંઈક વધતા ઓછું હશે. પણ તુલસીદાસજીની સૂક્ષ્મ દ્રષ્ટિએ ખૂબ બારીકાઈથી ઠાકોરના દર્શન કરે છે, વિગ્રહના, શ્રીમુખના, અને કાન પણ બંને એક સરખા, એમાં જરાય તફાવત નહીં, કોઈ પણ ફેરફાર નહીં. કેટલું સૂક્ષ્મ દર્શન, હંમેશા ભગવાનને નિરખવા માટે, દર્શન માટે વિગ્રહની આગળ મંદિરમાં ઉભા રહીએ ત્યારે ખૂબ શાંતિથી એક એક શ્રી અંગના દર્શન કરતા કરતા આમ સ્થિરતા આવી જાય, અને સ્થિરતાની અંદર મગ્નતા અને એકાગ્રતા એવી આવી જાય કે અંતર્મુખતા. યોગમાં પણ અંતર્મુખતા જ છે, ભક્તિની અંદર પણ એ જ પ્રકારની ભગવત અંતર્મુખતા છે. એટલે તુલસીદાસજી પણ યોગ માર્ગને જ જાણે દ્રઢ કરતા હોય, એમ પોતાની બધી જ વૃત્તિઓ ઠાકુરના શ્રી વિગ્રહની અંદર એટલી એવી મૂકી દીધી, એવી પરોવી દીધી. અને એના માટે જેમ યોગ સૂત્રની અંદર યોગસ્ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિને પોતાનામાં સ્થિર સ્થાપી દેવી, ક્યાંય બહાર ન જવા દેવી, એનું નામ ચિત્તવૃત્તિ નિરોધ. અને અહીંયા આગળ એ જ ચિત્તવૃત્તિને પ્રભુના વિગ્રહની અંદર જ સ્થાપી દેવી, અંદર જ પરોવી દેવાની. એ રીતે વિગ્રહના દર્શન કરતા વિકટ પ્રભુટી સમ શ્રવણ સુહાય, બંને બાજુના શ્રવણ પણ કર્ણ પણ એટલા સુંદર શોભી રહ્યા હતા, જેમ બે આંખો ઉપરના ભવાની જે ભ્રકુટી એ પણ સુવ્યવસ્થિત, એ પણ આકર્ષક હતી. કચ્છ એટલે વાળ, વાળ કેવા હતા? કુંચિત ઘૂંઘર વાળ, આમ ઘૂંચળિયા માકડિયા વાળ, અને એ પણ મેચક છબી થાય. અને એની અંદર જયારે ભળે ત્યારે એટલી છબી, એટલે સુંદર ભગવાનના શ્રીમુખનું દર્શન એટલો સુંદર લાગે, એટલો સુંદર લાગે કે એને કહ્યું કે મેચક છબી. આખી છબી ઉપર આમ છવાઈ જતા હોય, વાંકડિયા ઘૂંઘરાળા વાળ, બિલકુલ શ્યામ, અને ભગવાનનું શ્રીમુખ ની સાથે શ્રીઅંગના દર્શન કરતા કરતા આમ અંદર ડૂબી જવાય. પોતાનું શરીરનું સ્વભાન રહે જ નહીં. અને જેમ ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથજીના દર્શન કરે અને હરિબોલ કહેતાની સાથે બેહોશ થઈને આમ ઢળી પડે, પોતાના શરીરનું ભાન ભૂલી જાય, એમ ઠાકોરના દર્શન, વિગ્રહના દર્શન કરતાની સાથે મેચક છબી થાય. આખા વિગ્રહ ઉપર આમ વાળ છવાઈ જતા હતા, આટલા સુંદર. અને એની શોભા એવી અલૌકિક કે એને છવાયેલાને પછી માણસની દ્રષ્ટિ કે એની વૃત્તિ ભગવાનથી સહેજ પણ હટે જ નહીં. બાળ લીલાને બહુ ગરમી ના લાગે ને શ્રીઅંગને, એટલા માટે ઝીણી પાતળી જગુલી જબલું પહેરાવી રાખી, પીળામાં સ્વર્ણિમ રંગ છે, પીત વસ્ત્ર છે, અને એ પણ બહુ નાની, જેમ જગુલી જબલું પહેરાવી દઈએ એમ સરસ મજાનો ની જગુલી પહેરાવેલી છે, અને એ પણ શોભી રહી છે. તુલસીદાસજી પોતાના ઠાકુર ઈષ્ટદેવના બાલ સ્વરૂપનો આનંદ લઈ રહ્યા છે. અને એ જ રીતે કાગ ઋષિ પણ બાળ લલાની સાથે ખેલી રહ્યા છે, રમી રહ્યા છે. ત્યાં તો કૌશલ્યાજી પણ કે કિલકત દધી મુખ દધી ઓદન મુખ લપટાય ભાજત, કે ભગવાન મોઢા ઉપર આમ થોડું ખાય આરોગે, અને પછી મોઢે દહીં ને ભાત આમ હાથમાં હોય મોઢા ઉપર હોય, અને એમ કરીને કિલકારી કરીને દોડીને ભાગી જાય, એમ અહીંયા આગળ કાગ ઋષિ પણ કે છે. કિલકની ચિતવની ભાવતી મોહી, પ્રભુ જયારે બાલ સ્વરૂપમાં કિલકારી કરે ત્યારે મને એટલી બધી ગમે અને એટલી બધી સુંદર લાગે કે એનું કોઈ વર્ણન ના થઈ શકે. કિલકિલાટ કરે, ઘડીકમાં કિલકિલાટ હશે, ક્યાંક એક ક્યારી પણ કરે, અને તે એની જોતા અને પાછું આમ જોઈ રહે, ચિતવની ભાવતી મોહી, મને ખૂબ ગમે, મને ખૂબ સુંદર લાગે જયારે ભગવાન કિલકારી કરે અને હશે ત્યારે તો એનો આનંદ નો પાર ન રહે. બસ ઠાકુર તો રૂપનો ભંડાર છે, અખૂટ ભંડાર, અને એ બસ ભગવાન દશરથજીના રાજાના આંગણે રમી રહ્યા છે, ખેલી રહ્યા છે, નાચી કૂદી રહ્યા છે, પોતાનો બાલ સહજ આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. રાજાનું આંગણું છે, રાજમહેલનું આંગણું કઈ જેવું તેવું હોય, સરસ મજાના ફર્શના પથ્થર, અને પથ્થર એટલા સરસ પોલિશ કરેલા, જેને મિરર પોલિશ કહીએ ને આપણે, એટલે એની અંદર પ્રતિબિંબ દેખાય, અને પ્રતિબિંબ જોતાની સાથે રામલલા પોતાના પ્રતિબિંબની સાથે નાચે, અને પ્રતિબિંબને નાચતું જોઈને પોતે પણ નાચવા લાગે. આ જગતની સૃષ્ટિ, આ સૃષ્ટિ પણ એવી છે, ઠાકુરને નાચતા જોઈને આખી સૃષ્ટિ પણ નાચે. ઠાકુર આખી સૃષ્ટિને નચાવી રહ્યા છે, પ્રતિબિંબની ને પણ ઠાકુર નચાવી રહ્યા છે. નાચહી નિજ પ્રતિબિંબ બની ગયા, સૃષ્ટિ પણ નાચી છે, નાચી રહી છે, અને સૃષ્ટિની સાથે પરમાત્મા પણ એ પ્રમાણે તાલ મિલાવી રહ્યા છે. નાચહી નિજ પ્રતિબિંબ, પોતાનો પડછાયો જોવે, જે પથ્થરની ફર્શ અને ફર્શની અંદર પ્રતિબિંબ પડે એને જોઈને પોતે પણ નાચે, અને એ નાચ, ઓહો આ પ્રતિબિંબ પણ મને નાચવા લાગે છે મારી સાથે. એટલે બાળક બે ભેગા થાય એટલે ખિલકારી કરે, આનંદ કરે, તો પ્રતિબિંબને પણ પોતાનું સ્વરૂપ સમજીને અને એ સ્વરૂપમાં ઠાકુર પણ મસ્ત થઈ રહ્યા. અને આમ આંગણાની અંદર રમતા ને નાચતા, કૂદતા કૂદતા નાચતા રમતા મારી જોડે અનેક પ્રકારની રમતો રમ્યા કરે બાળ લીલાથી. અને હું પણ ત્યાંથી ખસું જ નહીં ને, બાળ કાગડાનું સ્વરૂપ લઈને હું ત્યાં ત્યાં ફર્યા કરતો. એ રીતે મોહિસન કરહી, અને રમવા માટે ઈચ્છે, મા ઈચ્છે કે રમકડા જોડે રમે તો બહુ સારું, મારું કામ કરું. એટલે કાગ ઋષિ પણ કૌશલ્યામાં નહીં ગમે, સારું થયું આ કાગડો આવી ગયો, એટલે નીચે ઉતરે ભગવાન એની સાથે રમવા માંડે. એટલે કૌશલ્યામાં ત્યાં મૂકી, ચારે મૂકીને પાછા જતા. એટલે ચારે ભાઈઓ કાગ ઋષિની સાથે રમ્યા કરે, કાગ ઋષિને થાય કે હું પાંચમો ભળ્યો છું, કેવો આનંદ આવે, બીજું કોઈ ના મળે, ચાર ને પાંચમા કાગ ઋષિ. અને આમ ચારે ભાઈઓ ભગવાન પણ ખૂબ બધાની બાળ રમત બાળ લીલા કરતા કરતા, એટલે મને પણ ખૂબ જ ગમે મારી સાથે આવો વ્યવહાર. એનું વર્ણન હું શું કરું, મને પણ એ વર્ણન કરતા આવડતું જ નથી. અને વર્ણન કરવા જઉં ને તો જાણે કે અંદરથી કોઈ દર્દ ઊભું થતું હોય, કે એને માત્ર અનુભવવાનો જ, એનો આસ્વાદ ચાખ્યા જ કરું, ચાખ્યા જ કરું. બોલવા જઉં તો બીજી પ્રવૃત્તિ થઈ જાય. ભગવાનના સ્વરૂપના દર્શનનો આનંદ લૂંટવાને બદલે હું બોલવાની પ્રવૃત્તિ કરું તો પેલામાં ભંગ પડે, વિક્ષેપ આવે એની અંદર. એટલે કહે છે કે એ ભગવાનના શ્રી વિગ્રહના અને બાલ ઠાકોરની બાળ લીલાના દર્શન કરું ખરો, પણ એનું વર્ણન કરતા તો મને મને પીડા થાય, દુઃખ થાય, વિયોગ થાય. બોલવા જાઉં તો વૃત્તિ બીજી બાજુએ જાય, પણ વૃત્તિ પરિપૂર્ણ રીતે ઠાકોરના વિગ્રહમાં જ. એટલે કહે છે બરનત મોહી હોવાથી અતિગ્રહ, મને બહુ જ કષ્ટ થાય. વર્ણન કરવા બોલવાની પ્રવૃત્તિ કરવા જવું ને તો ભગવાનના દર્શનનો સંબંધ તૂટી જાય. એટલા માટે કે હું વર્ણન નહીં કરું, કરતો જ નહોતો, બસ શાંતિથી ભગવાનના વિગ્રહના દર્શન જ કરી દેતો હતો. ત્યાં આગળ બેઠો હો થોડોક દૂર, એટલે ઠાકુર આમ કિલકારી કરી આનંદમાં આવી જાય, કિલકારી કરે અને મને પકડવા માટે દોટ મૂકે પાછા. અને દોટ મૂકે એટલે જ્યાં મને પકડવા આવે એટલે પાછો હું દોડી ઉડી જઉં, અને ઉડીને થોડોક આગળ જઉં ને એટલે ભગવાન માનપુડો બતાવે, એટલે જો ચલો ભાગી, હું ઉડીને ભાગી જઉં ને એટલે મને, એટલે માલપુડો છે એટલે એટલે પાછો ખાવા માટે પાછો આવે. માલપુડાનો પ્રસાદ કોને ના ભાવે, કાગ ઋષિને એટલા જ પ્રસન્ન.